કુટુંબ જીવનની મર્યાદાઓ આપણને આપણા શાસ્ત્ર ધર્મગ્રંથો શીખવે છે. એ મર્યાદાઓને છેક ભગવાન સુધી આપણે જેની ઉપાસના કરીએ છીએ ત્યાંથી એ સ્થપાયેલી મર્યાદાઓ છે. આકાશમાં વિમાનો જોયા અને ભગવાન શિવજીએ કહ્યું કે દક્ષને ત્યાં મોટો યજ્ઞ થાય છે, ત્યાં બધા જઈ રહ્યા છે. દીકરીને સ્વાભાવિક થાય કે બાપને ત્યાં અવસર હોય એટલે જવાનું મનમાં લાલચ ઊભી થાય જ. એ ઈચ્છા થઈ જવાની. જો મહેશ મોઈ આયસ, કેટલી સરસ મર્યાદા છે. જો આપની આજ્ઞા હોય તો, નહી તો તમે ઘર હાજવજો, હું જઉં છું. આજે તમારે બધું કરી લેવાનું છે. મર્યાદા સતીજી બતાવી રહ્યા છે. ભગવાન જો આપની આજ્ઞા હોય તો, જો પ્રભુ આયસ હોય મને આજ્ઞા આપો. મલાજો જેને કહેવાય સમાજ, એ ક્યારેય ઘરમાં કોઈ ગૃહક્લેશ કે કંકાશ ઉભો ના થાય એની બધી આ મર્યાદાઓ છે. અને જે થઈ ગયા પછીની પણ આ એની એ જ વાત છે. જે કઈ ઈચ્છા વિરુદ્ધ મરજી વિરુદ્ધ જે કઈ થઈ ગયું એનું તો આ પરિણામ થાય. એટલે હઠ પણ ન કરે, જે કઈ વાસ્તવિક ને સત્ય હોય એનો સ્વીકાર કરી લેતા શીખીએ. અને સ્વીકાર ન કર્યો એનું પરિણામ શું આવ્યું એ આપણે જોયું. ભગવાન એ ભગવાન રામને વંદન પ્રણામ કર્યા, જય સચ્ચિદાનંદ, એ ખૂંચ્યું, થોડુંક ખટક્યું કહેવાય કે મારા આટલા મોટા મહાદેવ અને એ આ જંગલમાં એમને ફરતા બે રાજકુમારોને જય સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. આવા ખટકા પણ માણસના જીવનની અંદર ઘણી સમસ્યાઓ ઊભી કરતા હોય. એટલે સાહજિકતાથી એનો સ્વીકાર કરી લઈને જો એના માટે સદભાવ બતાવી દઈએ તો આ પરિસ્થિતિ સર્જાય જ. અને સર્જાઈ ગયા પછી પણ 87,000 વર્ષના મૌન, આપણે તો 87 કલાક કાઢવાના હોય તો એ મુશ્કેલ પડે. ઘરવાળા ચૂપ રે, એક અક્ષર બોલે નહીં, આ તો રીસાઈ ને ગુસ્સા મન. પણ એ તો ભગવાન શિવે શાંતિથી ધીરજ પૂર્વક પોતાની જાતને સંભાળી લીધી છે. ને જયારે કહ્યું કે સમાચાર જાણે આવું છે તો, જો પ્રભુ જો મહેશ મોઈ આયસ, આપ તો મહાન ઈષ્ટ નાના નથી. જેનું સંકુચિત માનસ હોય પણ આપ તો મોટા ઈશ્વર છો, ઉદાર છો. જો મહેશ કઈ, તમે ઉદારતાથી મને આજ્ઞા આપો ને. જો મહેશ મોઈ આયસ દેહુ કછો દિન, થોડોક દિવસ જરા મનને હળવું કરી આવું. અરે એક સ્વાભાવિક છે કે ભાઈ રિલેક્સ થવા માટે જઈ આવું, આજ્ઞા આપો તો થોડા ધાડા કછો દિન, થોડાક દિવસ જઈને મારા બાપને ત્યાં આરામ કરી આવું. ભાવ સરસ છે કે પોતાના પિતાને ત્યાં જવાનું છે, કશો વાંધો નથી. અને થોડીક હળવાશ થાય, માં મળે, બહેનો મળે, બાપ મળે, અને બધાએ પૂછે બેટા આવી. મજામાં સુખી છું. આવા સમાચાર પૂછે ને તો દુઃખ અડધું ઓછું થઈ જાય, અડધું દુઃખ ઓછું. તો એ ભાવથી સતીજી ભોળાનાથને પૂછે, છે કઈ આજ્ઞા આપો છો? કઈક આજ્ઞા લેવાની છે? આપી નથી દીધી. અને થોડાક દાડા રહી આવું, બહુ જાજુ નહીં રહ્યું. હા, તરત કે જો બહુ દાડા રહીશ નહીં, જલ્દી પાછા આવજો. એટલે એ ભગવાન શિવને ના કહેવું પડે એટલે કહ્યું થોડા દાડા રહી. કચ્છ સુધી ને જાય રહો, બસ એ બહાને, મિસ એ બહાને, અવસર છે એ બહાને જઉં છું. બાકી એમને તો ક્યાં ગયા છે તમારી આજ્ઞા વગેરે, અને એમને જવાની ઈચ્છા ક્યાં કરી? પણ આ તો આ બહાનું છે યજ્ઞનું, કહો તો થોડા દાડા જઈ આવું. એવી હળવાશ, 87,000 વર્ષના મૌન છે પણ અકળામણ નથી. છે ખરી અંદર પણ બહાર આવવા દેતા નથી. ભગવાન શિવે આવવા દીધી નથી અને સતીજી આવવા દીધી. આવું દાંપત્ય જોઈએ એટલે લગ્ન ગીતોમાં ગવાય છે ને, પાર્વતીએ તપ કર્યા ત્યારે મહાદેવજી જેવા સ્વામી મળ્યા, આવા કઈક શબ્દો હોય છે ને. તો આ બધી જે મર્યાદાઓ અને આ ધીરજ, એ બધાનો બોધ આખા સંસારને શંકર પાર્વતી આપ્યો. તપ કરવાનો પણ આપ્યો, જયારે સમસ્યાઓ ઉભી થાય ત્યારે એનું સમાધાન ધીરજ વડે આવે એ પણ બોધ આપ્યો. તો એટલા માટે જ શંકર ભગવાન શિવને મહાદેવ કહ્યા સૌને માટે. અને એવા ભાવથી અહીંયા આગળ સતીજીએ બહુ જ સાવધાની પૂર્વક મર્યાદામાં રહીને કે આપની આપની ઈચ્છા છે તો એમને, જો મહેશ જો તમે ઉદાર ભાવથી આજ્ઞા આપો તો થોડા દિવસ આ બહાને મારા બાપને ત્યાં રહી આવો. એવા સરસ ભાવથી મનની અંદર તો છે જ, હૃદયમાં છે, વેદના હૃદયમાં. અને મનની અંદર એના ભાવો, એટલે મન અને હૃદય બંને દુખી કરે. વાત મુખ્ય ત્યાં છે, પતિ પરિત્યાગ હૃદય દુઃખ ભાય. એ ઘરની વાત હોય, એ ઘરની બહાર રહેવી જોઈએ, બહાર જવી ના જોઈએ. જીવનના હૃદયની વાત હોય તો હૃદયમાં રહે. કાલે વાત કરી હતી, જેટલું ના બોલ્યા એટલું આપણું, અને જેટલું બોલ્યું નાખ્યું એટલું સૌ વેચી લેવાના. આવો છે આવું બોલ્યો તો, અને આનું આ કર્યું. જે શબ્દો બહાર ગયા એ બીજાના, અને જે ના બોલ્યા તે આપણા પોતાના. બહુ સમજવા જેવું હોય, બહુ બોલ બોલ ના કરું, ખપ જેટલું જ બોલું. એટલે અહીંયા આગળી હૃદય દુઃખ ભારી, અંદર ભયંકર દુઃખ છે, અસહ્ય વેદના છે, પણ કહીને નિજ અપરાધ, પોતાનો ગુનો હતો. અને જે ગુનેગાર હોય ને એને તો ચૂપ જ રહેવું પડે. એને ઝૂકીને બિલકુલ ભગ્ન મન હૃદયને મનથી રહેવું પડે, કારણ કે પોતાનો અપરાધ અને સ્વીકારી લીધો છે, પાછો છુપાવ્યો નથી. કઈ ભૂલ થઈ હોય, કઈ ખોટું થયું હોય, પાપ થયું હોય, તો દરેકને સંતાડી રાખવાની ટેવ. પણ સતીજીએ ભગવાનની આગળ પોતાનો અપરાધ મૂગે મોડે સ્વીકારી લીધો, કઈ બોલ્યા નથી, કોઈ ફરિયાદ નથી. તો જો અપરાધ હોય અને ઉપરથી ચોરી ઉપર તિરજોરી, બંને પુરુષ હોય કે સ્ત્રી હોય અપરાધને સ્વીકારી લે, ખુલ્લ આ મોકળા મંત અપરાધને સ્વીકારતા આવડવું જોઈએ. અને અપરાધને સ્વીકારવો એ સુરવીરતા છે, અને પોતાની ભૂલને સંતાડી રાખવી એ ભીરુ, એ કાયર, કે સજા થશે. મારું પાર પડશે એટલે ભયનો માર્ગ, જેના હૃદયમાં પાપ છે, કપટ છે, એ બીકણ જ હશે. એવા ભાવથી હૃદયની અંદરની વાત માણસ કોઈને કરે નહીં. ભૂલને સ્વીકારવી એટલે ફરીથી એ ભૂલ ન થવી જોઈએ, એનું નામ છે ભૂલનો સ્વીકાર. અને ભૂલના સ્વીકારને કેવી રીતે સમજવા, કેવી રીતે એને યાદ રાખવાનું? જેમ સમુદ્રમાં ખડક હોય ત્યાં દીવા દાડી ઉભી કરી દેવામાં આવે, અહીંયાથી આઘારે જ અહીંયા આગાડી ખતરો છે, ભય છે. એમ આપણે પણ આપણી ભૂલને દીવાદાડી જેવી બનાવી દીધી, નીચે સંતાડી નહીં રાખવાની, ભૂલને ઊંચી બધા ચારે બાજુ જોઈશ. જેમ સતીજીએ પોતાનો અપરાધ દીવાદાડીની માફક સ્વીકાર કર્યો, અને એને લીધે કહ્યું કે કરવું શું, કહીને કહીને નિજ અપરાધ, પોતાનો અપરાધ વિચાર કરીને કશું સામો શબ્દ પણ આપ્યો નથી.